हे गरुड़ जी ठगराज सांभळो आ जीवन अने लोको केवी रीते जीवी रह्या छे कि जे मती मलीन जेने बुद्धि मेली छे जेनु मन मेलू छे मन अने बुद्धिमा मळ दोष आवरण पड़ेला ज होय तो महाराज तो कहे कि मेलू रे मन सत्संगे धोजो एने माटे कागृषि कहे छे जे मती मलीन जे बुद्धिनो मेलो छे अने विषय बस विषय वासनाओमां अत्यंत आसक्त थई એની અંદર એટલો બધો લોલુપ હોય કે એવો વિષય એવો અત્યંત કામી માણસ
પ્રભુ પરમ મોહધારી સ્વામી
જેમ એ વ્યક્તિ અત્યંત મોહાસક્ત હોય વિષયાસક્ત વિષયવશ થઈને એવી જ રીતે માણસ પણ અજ્ઞાનવશ થઈને પ્રભુ પર મોહ ધરાઈ એ રીતે જ હે સ્વામી કાગ ઋષિ વિદ્વાન છે તપસ્વી છે છતાં ગરુડજીની મર્યાદા રાખે છે સ્વામી આપ અમારા રાજા છો પક્ષીઓના એટલે આદર અને સન્માનપૂર્વક કથા સંભળાવી રહ્યા છે અને એટલા માટે જ સંબોધન કરીને કહ્યું સ્વામી જેમ વિષયી માણસ કામી થઈ આધીન એને વિષયવશ થઈને આધીન થઈ જાય એવી મૂળ થઈ જાય એની અક્કલ એની બુદ્ધિ બુઠ્ઠી બેર મારી જાય એવી જ રીતે પ્રભુ પર મોહ ધરાઈ એવી રીતે મૂર્ખ માણસ હોય ને એ જ ભગવાનની ઉપર આવી શંકા કરે તમારે કોઈ કારણ નથી આ રીતે એમી સ્વામી હે સ્વામી હે રાજન આપને આ રીતે આવું યોગ્ય નથી અને હોય જ ન શકે અને એટલા માટે કહ્યું મોહવશ થઈને એને ખબર નથી હોતી ત્યારે ક્લેશ વ્યામોહ પણ એવો હોય કે પોતાના ઈષ્ટ પ્રત્યે કોઈક થોડી ઘણી આમ અંદર અભાવ જેવી વૃત્તિ ઊભી થાય ક્યારેક કુભાવ પણ ઊભો થઈ જાય અભાવ પણ ઊભો થઈ જાય અને અશ્રદ્ધા જેવું પણ અંદર થોડુંક થોડુંક આવીને પાછું જતું રહે એ બાબતને અહીંયા લક્ષમાં લાવીને ખાસ ઉદ્દેશથી કાગ ઋષિ ગરુડજીને કહી રહ્યા છે કે ઘરમાં સાથે રહેતા હોય ને તો નાની નાની બાબતોમાં થોડી થોડી વારે એકબીજા પ્રત્યે કંઈક મન દુઃખ કંઈક વિચારભેદ કંઈક અણગમો ચાલ્યા જ કરતું હોય ચાલ્યા જ કરતું હોય એમ અહીંયા આગળ પણ કે ગરુડજી તમે તો ભગવાનની બિલકુલ સમીપમાં રહેવા વાળા છો અને આવું તમારામાં તો હોવું જ ના જોઈએ ને હોય જ નહીં આ આવું કરે કોણ પ્રભુ પર મોહ ધરાઈ ઈમી જે અત્યંત વિષયી થઈને મૂર્ખ થયો છે દિશાવિહીન થઈ ગયેલો છે કે જેને કોઈ દ્રષ્ટિ જ નથી એવા મૂર્ખની માફક આ તમે ક્યાંય કર્યું પ્રભુ આપ તો રાજન છો કોઈ સામાન્ય નથી એટલા માટે ટકોર કરીને ગરુડજીને જાગૃત કરી રહ્યા છે કે આપણું કામ નથી આપણે તો જેનામાં શ્રદ્ધા મૂકી જેનામાં વિશ્વાસ મૂક્યો જ્યાં ભક્તિ મૂકી એ ભક્તિ એ શ્રદ્ધા કેવી હોવી જોઈએ ભવે ભવે આજકાલ નહીં આજના પૂરતી નહીં આ જન્મ પૂરતી નહીં ભવે ભવે જેટલા ફેરા ફરવાના હોય આ દુનિયામાં આવા જવાના અલગ ચોર્યાસીમાં એ બધા એકે એક ફેરામાં એ ભક્તિ અમારી દ્રઢ રહેવી જોઈએ પણ ક્યારેક આવી શંકા ઊભી થવી જોઈએ
નહીં
જેને આંખની અંદર કોઈ રોગ થયો હોય કોઈ પણ પ્રકારનો રોગ કે કોઈ પ્રકારનો દોષ આંખની અંદર ઉત્પન્ન થાય ત્યારે એને એની દ્રષ્ટિ જ એવી થઈ જાય. ચશ્મા પહેર્યા એટલે આંખ આગળ એક દોષ મૂકી દીધો, જેવા રંગના ચશ્મા પહેર્યા હોય એવું બધું દેખાવાનું છે. એટલે નયન દોષ જા કહો જબ હોય, જેને જેવા પ્રકારનો આંખનો રોગ આંખની અંદરની વિકૃતિ ઊભી થઈ હોય એ પ્રમાણે જ જગત દેખાય. ક્રોધમાં આવી જાય તો બધા એના ગુસ્સાને એ રીતે જુઓ તમે, વિષય વાસનાની વૃત્તિની અંદર આવી જાય તો એને આમ બધું જ આમ વાસનામય લોલુપમય લોલુપતા જ દેખાયા કરે. એટલે જેવો મનની આંખમાં દોષ ઉત્પન્ન થયો આંખ દૂષિત ના થઈ જઈએ. મહારાજને માટે તો લક્ષ્મણદાસજી મહારાજે ગાયું કે પુલકિત નયના, આ નયન કેવા કમળ જેવા અને સુરસ હરિત વારી, જેમ ગંગાના નીર જળ પવિત્ર હોય શીતળ હોય એમ દ્રષ્ટિ પણ પવિત્ર અને શીતળ રહે મહારાજ. એટલે અહીંયા નયન દોષ એ રીતે કહ્યું કે કોઈને કોઈ પ્રકારની વિકૃતિ દ્રષ્ટિમાં આવી જાય અને એ દ્રષ્ટિમાં વિકૃતિ ન આવે એટલા માટે કહ્યું કે જેમ ગંગાજળ આપણા સૌને માટે આપણી પરંપરાને માટે આપણી ઋષિને વૈદિક ઋષિની પરંપરા પ્રમાણે ગંગાજળ એટલે પવિત્ર જ પવિત્ર જ, એવી રીતે દ્રષ્ટિની અંદર પણ પવિત્રતા મહારાજે આપણને શીખવી છે. લક્ષ્મણદાસજી મહારાજે એ દ્રષ્ટિના દર્શન કર્યા હશે ત્યારે જ બોલ્યા હશે કે આપની દ્રષ્ટિ તો અમૃત જેવી છે અને ગંગા જળ જેવી છે. તો નયન દોષ જેને જ્યારે જેવા પ્રકારનો દોષ ઉત્પન્ન થાય ત્યારે એવા પ્રકારનું એને દેખાય. કમળો થયો હોય એને બધું જ પીળું દેખાય, આપણે ત્યાં કહેવત છે. એટલે તુલસીદાસજીએ પીત બરણ જેને આંખની અંદર કમળો થયો હોય એને બધું પીળું જ દેખાય, તાત્પર્ય જે સ્વાર્થી હોય ને એને બધા સ્વાર્થી જ દેખાય. જે માણસ લોભી હોય ને એ પોતાની હંમેશા માપદંડ પોતાની પાસે જે હોય ને એ જ માપદંડથી લોભ બીજાને માપે, એની પાસે બીજું તો હોય નહીં. વેધથી માપતો હશે, ક્યાં તો ફૂટપટ્ટીથી માપતો હશે, ક્યાં તો પેલી લાંબી ટેપ આવે છે એનાથી માપતો હશે. જેની પાસે જેવું માપ એવી રીતે સામાન્ય માપવાનો, તાત્પર્ય કે એ વ્યક્તિનામાં સ્વતંત્ર રીતે કોઈ પણ વ્યક્તિ એને માપ કાઢતા આવડતું નથી. આવો જ છે આમ જ છે, કારણ કે પોતાની માપ માપદંડ જ એનું એ છે, એ વિશેષ નહીં માપી શકે. એટલે પીત બરન સસી કહું કહ, કોઈ બસ એને આંખ પીળ આંખે પીળું રોગ થયો છે કમળો થયો છે એટલે બધું પીળું જ દેખાવાનું. વાસનાયુક્ત દ્રષ્ટિ હશે તો એને બધું વાસનાવાળું જ દેખાવાનું, આય વાસનાવાળો છે, આય ક્રોધી છે, આય લોભી છે, આય નકામો છે. પણ તું નકામો છું એનું આમ તો જો પહેલો તું એવો છું માટે બધા તને એવા દેખાય છે. પીત બરન સસી કહા હોય, એટલા માટે જ કઈ ચંદ્ર પીળો છે ખરો, ચંદ્ર તો ધવલ છે તો એ ચંદ્રને પણ પીળો કહેવા વાળો કેમ કે એની આંખમાં કઈક વિકૃતિ છે. પણ જેના જેની પરિશુદ્ધ દ્રષ્ટિ હોય એને ચંદ્ર બસ ધવલ જ દેખાવાનો, શુભ્ર દેખાવાનો છે, એમાં એને ક્યારેય કલંક કોઈ દ્રષ્ટિ નહીં, કોઈ રંગ બદલેલો નહીં દેખાય. એટલે ગરુડજીને કહે છે, ગરુડજી દ્રષ્ટિ બદલી નાખો, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ થવાની છે. તમારી દ્રષ્ટિ જેવી હશે એવા જ લોકો દેખાશે. કોઈ ભક્ત હશે ભગવાનની અંદર ભગવાનનું સતત સ્મરણ કરતો હશે એને બધામાં ભગવાનના સ્વરૂપ દેખાતા હશે, એ એનામાં બેઠેલો છે, એનામાં છે. શ્રી રામમય સબ જગ જાની કરહુ પ્રણામ. કાગ ઋષિ પોતે જ કહે છે કે જ્યારે લોમસ ઋષિએ મને શ્રાપ આપ્યો ત્યારે એમ લાગ્યું કે શાપ દેનારે સીતારામજી છે, શાપ લેનારે સીતારામજી છે. ઉમાજે રામ ચરણ રત વિગત કામ મદ ક્રોધ નિજ પ્રભુ મય દેખહી જગત. કે આખા જગતમાં જ ભગવાન પોતાનો દેખાતો હોય. હું કોનો વિરોધ કરું, કોને ગાળ ભાડું, કોને સાપ આપું, કોની સાથે ઝઘડો કરું? બસ આખું જગત શ્રીરામમય, કારણ એની દ્રષ્ટિમાં ભગવાન છે. એની દ્રષ્ટિમાં ભગવાનની જ વિકૃતિ આવીને બેસી ગયેલી, બીજી નહીં. એમ બીજા કોઈની દ્રષ્ટિ, કોઈ વ્યક્તિની દ્રષ્ટિની અંદર જેવી વિકૃતિ બેઠી હોય એ પ્રમાણે જ એને જગત દેખાવાનું છે. એટલે પીત બરન શશી કહ, કોઈ સોય એ માણસને દ્રષ્ટિ પ્રમાણે જ સૃષ્ટિ દેખાવાની છે અને એ પ્રમાણે જ એની એની નજર પણ રહેવાની. હે ખગેશ, પક્ષીરાજ કેટલું સરસ સંબોધન કરે છે. પક્ષીરાજ ખગેશ, જુઓ કોઈ માણસને દિશાભ્રમ થઈ જાય, જંગલમાં હોય કઈ દિશામાં જવું, સમુદ્રમાં હોય તો કઈ દિશામાં જઈ રહ્યા છે, આકાશમાં વિમાન ઉડતું હોય ને એમાં બેઠા દિશા કઈ ખબર પડવાની હતી? ચારે બાજુ કદાચ સૂર્યને જોઈએ કે સૂર્ય આ બાજુ છે ને, અત્યારે આ સમય થયો છે એટલે આ પૂર્વ કહેવાય કે આ પશ્ચિમ કહેવાય. પણ જેને દિશાભ્રમ થઈ ગયો હોય, પોતાના ઘરમાં વર્ષોથી રહેતો હોય, રાત્રે સૂઈ ગયો હોય અને રાત્રિની લાઇટ જે દીવો હોય તે ઓલવાઈ ગયો હોય અને કંઈક રાત્રે ઊભા થવાનું થયું, એકવાર બેઠો થાય જોવે કઈ બાજુ જવાનું, દિશાભ્રમ થઈ ગયો હોય ને તો એકવાર માથું દિવાલમાં જ પછડાય, અરે આ બાજુ બારણું છે ને ક્યાં? આ દિશાભ્રમ થાય ને બારણું ના જડે ને 15-20 મિનિટ આગો પાછો ઊંઘ બગડે, સુઈ જવા દે પાછો. દિશાભ્રમ એનું નામ. જે દિગ્ભ્રમ થઈ ગયો તો ગરુડજી એટલું યાદ રાખજો, હે પક્ષીરાજ જબ જેહી દિશી જબ ભ્રમ હોય ખગેશ. જેને દિશાભ્રમ થઈ જાય ને ત્યારે એની આ દશા થાય, તમારી ના થઈ શકે. તમારી, તમે તો ભગવાનના પરમ સેવક છો, અત્યંત નિકટ નિવાસી છો, આ ભ્રમ તમને હોય જ નહીં. અને જેને ભ્રમ થયો હોય ને એ જ કદાચ એમ કહી દે કે આ પશ્ચિમમાં ક્યાં સૂર્યોદય થઈ ગયો. એકવાર બહુ નાની ઉંમરમાં થઈ ગયેલું, બપોર જમ્યા પછી સૂઈ ગયેલા નાની ઉંમર, પછી સાંજ પડી એટલે ઉઠ્યા ને ત્યારે તો કાં તો સવાર થઈ ગયું. તે આપણે દાંતણ લઈને ઘરની બહાર બેસી ગયા હતા એટલે કે સાંજ શું કહે છે અત્યારે? હાજે સાંજ ક્યાં જતો, સવાર છે. દિગ્ભ્રમ અનુભવ ની વાત છે. દાંતણ સાંજે દાંતણ લઈને કર્યો, આવું જ વાળવું છે. અને દાંતણ લઈને બહાર ઘરની બહાર બેઠા કે છે કે અત્યારે હજે દાંતણ કોણ કે છે સવાર થયું, તમે સાંજ ક્યાં કરો છો? દિગ્ભ્રમ. એવી રીતે જબ જેહી દિશી બ્રહ્મ હોય ખગેશા સો કહ પશ્ચિમ હોય દિનેશા. એ જ કે જેને ભ્રમ થયો હોય આ તો સહજ નથી, સવાર છે, કારણ એમાં ભ્રમ ઉત્પન્ન થયો. તો આ આ ભ્રમ તમને ઉત્પન્ન ન થવો જોઈએ. ભ્રમ એને ઉત્પન્ન થાય કે જેની દ્રષ્ટિમાં વિકૃતિ આવે, જેની બુદ્ધિમાં વિકૃતિ આવે, અને એ જ સમજણ વગરનો જ કહી શકે કે ના ના સૂર્ય તો પશ્ચિમમાં ઉગે છે, પૂર્વમાં નહીં.